はい、まだあれ、こう、ラブリドチェ、ね、こう、そう、かっこん、あぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶらぶアカロジーズカルシー、ハワネハネボポネム。ドクターサイントチョイシェカラジャーラシェカロジャレタマルザルファザインベオトワチャルタイエレジョビバナプラタベアネブラシラティアバサントタイアネムネカウデスパデスモカラバシトヤジエノアノゴタイシェカデスパデスマジンシュカシェパンジョイガーマジャカタナバタンケイタンデカリネアポネバザネコブラバグリアヴィラヴシェネ、ジャヴィクサグラムのカウカバゴーワンはジェス、アブレウツオテオカタテイ、バータテイ、ウジャバダ、バゴーラン、ダガリアトラウニクリ、パシスタオテイ、ウドサウジェ、イプロセンウエアーカーワナ。アネジェカタワタマバタウィシェ、エネパラブラブラブラ、パシエントラスティカリケ、ドクトスウィンスウワーカリシェ、ウィクサスウィンスウワーカリケン、サウザイカリ、サントニキルタラダナジェ、サントダロキルタガタ、バラコキルタガタ、アマディスプティアプレプチャーラーキー。トアブラダロイサマヤジウドライアブランタモンデレクヴィチャーカリエカマンディレクションディアベシンカリエトイタンマンディレワインカリエネトイタイトアブラダロイウッサウッサーネウッサーレネウッサウジウドライアガレイレアウッダモトアブラララプテイヨシャドブリドンアネアプレアブディティルトカワノジャウドネプレダムネジャープレイ、インディアモ、パーツのジータルティーソナダルセンタイ、ジャンドワーカーセン、ハルドワーセン、ジャガナー、ポリケーション、ラメシュワー、モトモト、ティーソシェバー、ジョティーリングセ、アルビアガナモト、ナノモト、ティーソウジェンネシェン、イバザー、コンプメラタイセ、イバザウソウバザウォウタイセ、アウィトスパイカセガウェ、バグワンサクサダイアン、ビラジバンタイレバザティーソイアビ、ウェア。એટલે આપણે બધા તીર્થોમાં કદાચ ન જવાય તો ખરખરો નહીં કરવાનો આ તીર્થ જ છે ભગવાન જ્યાં બેઠા ત્યાં તીર્થ તીર્થોનો જો ઇતિહાસ તમે જાણો તો ત્યાં શું છે કે જગન્નાથપુરીમાં જગન્નાથ મહારાજ બેઠા એટલે જગન્નાથનો મહિમા દ્વારકામાં દ્વારકાધીશ બેઠા એટલે મહિમા એટલે ભગવાનની મૂર્તિ જ્યાં બેઠી વૈષ્ણવમાં વલ્ભાચાર્ય જ્યાં બેઠા એની બેઠક કહેવાય અને ત્યાં મંદિરો થયા એટલે શું કહેવાય મહાન પુરુષો કે આચાર્યો કે જે એમને થયું એ મંદિર બની ગયું એટલે મૂર્તિ ભગવાને બેઠી એટલે વર્ષો પહેલા ત્યાં તો બીજું જગ્યા જ હશે પણ આ મૂર્તિ સ્થાપન થયું એટલે તીર્થ ગુનાથ સ્વામી તો એમ કહ્યું કે જ્યાં આ તમારે તો બધા મોટા ઘણા તીર્થો થઈ ગયા અત્યારે કે જે ઘરે સંત પધારે પધરામણી કરે તો એ પણ તીર્થ છે એટલે અહીંયા તો બધા કેટલાય સંતો ઘરે ઘરે ફરી રહ્યા હે 18,000 તીર્થો થઈ ગયા એટલે જે મેં બધાના ઘરમાં ભગવાન બિરાજે એટલે આ બધું કહેવાનું શું છે કે મહિમા સમજાય તો આ વસ્તુ છે કે આપણે તીર્થ થઈ ગયા અને શું કે પંડે તીર્થ બની ગયા આપણે આ સંતગમાં આવ્યા સત્સંગનો લાભ લીધો અને સત્સંગી થયા તો આપણે પંડે પણ તીર્થ બની ગયા પંડે પણ મંદિર બની જાય એટલે બધું આપણું આ જ્ઞાન છે એને બરોબર જો પચાવીએ તો કંઈ પછી બહુ અપેક્ષાઓ ના રહે કંઈ અમારે અધૂર રહ્યું અહીં ના જઈ શક્યા અહીંયા ના થઈ શક્યું કંઈ નહીં આપણે આ બધું અઠે દ્વારકા જેવું છે કે મંદિર એવું સર્વોપરી છે બધા ઉત્તમ ઉત્તમ વસ્તુ મળી છે તો મહારાજ બેઠા છે એટલે આપણે તીર્થ થઈ ગયું છે અને એ તીર્થનો લાભ કાયમ પછી આપણે મળે આપણે ઘર આંગણે આવી ગયું ને કે છે ને ઘર બેઠા ગંગાનું સ્નાન દરરોજ કરવાનું ભગવાનને સંભાળીને સ્નાન કરીએ એટલે દરરોજ બેઠા ગંગાનું સ્નાન થયું મહારાજ સંભાળીએ ગુણાચરણ સંભાળીએ મહારાજ એટલે આ બધું જે તીર્થોનો મહિમા છે એ આપણે ઘરે બેઠા તીર્થનો મહિમા આવી ગયો એટલે એવું મંદિર છે એનો આપણો લાભ જેટલો ન લેવાય એટલું આપણું ઓછું કહેવાય અને આપણે કર્યું છે ને આપણે વધારે વધારે સારો લાભ લઈ અને ભગવાનને આપણે રાજી કરવા પછી ફરી આજે નીલકંઠવરની એની પ્રતિષ્ઠા થઈ કે મહારાજ આખો ભારતની અંદર બધે ફર્યા અને રામાન સ્વામીને મળ્યા ત્યાર પછી આ સંપ્રદાય ચાલો સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને ત્યાર પછી સ્વામી મહારાજે આ સંપ્રદાય કર્યો પણ એ વન વિચરણ કરતાં 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 પછી મહારાજને થયું કે આપણે અમેરિકા જઈએ બધા જાય છે તો આપણે કેમ ન જઈએ એટલે વિચાર કરીને એ પણ અહીં પધાર્યા આપ અધારે અહીંયા બેસાડી દીધા છે, આજે બહુ સારી રીતે પ્રતિષ્ઠા થઈ છે, તો આ પણ બધા આપણા સંકલ્પ પૂરા કરશે. એમના જે કંઈ અભિષેક આપણે એમનો અભિષેક રાખ્યો છે, કારણ કે એ વનવિચરણ કરતા હતા તો ઉપરથી વરસાદ વરુણદેવ અભિષેક કાયમ કરતા હતા, કારણ કે વરસાદમાં જ ફરતા હતા, ઉપરથી ધારા થતી જ હોય. પણ આપણે તો પ્રત્યક્ષ રીતે મહારાજનો લાભ મળશે, તો એ સેવા આપણને મળી છે. એની પણ દરેકની ઈચ્છા માનતા એ કરશે, બધું ભગવાન પૂરી કરશે અને બધાને શાંતિ થશે આર્થિક. કારણ કે અત્યારે આપણે આપણા પ્રશ્નો ઘણા આર્થિક પ્રશ્નો હોય છે, માનસિક પ્રશ્નો હોય છે, શારીરિક પ્રશ્નો હોય છે, રાજકીય પ્રશ્નો હોય છે, સામાજિક પ્રશ્નો હોય છે, કૌટુંબિક પ્રશ્નો, બધા પ્રશ્નો ચાલ્યા કરે છે. પણ એ પ્રશ્નોની અંદર તો મુખ્ય શું છે કે ભગવાન આપણો આધાર, ભગવાનને આપણે આશરો થયો છે તો એમનું ભજન સ્મરણ આવું સેવા પૂજા અભિષેક વગેરે કરીએ, મહાપૂજા વગેરે કરીએ, એનું નિવારણ થતું જાય અને આપણા જીવનની અંદર બધી રીતની સુખ શાંતિ થઈ જાય, તો એ પણ ભગવાનની મૂર્તિ સાક્ષાત વર્ણી આવી બેસી ગયા, એટલે એ પણ આપણે મોટા મોટો લાભ થયો છે. હવે આપણું મંદિર બહુ સારું થઈ ગયું, સર્વોપરી થઈ ગયું અને એ પ્રમાણે થયું છે. અને એ પ્રમાણે નિભાવ માટે શ્રીજી મહારાજે મંદિરો બધા કર્યા મોટા મોટા, અને ત્યાર પછી એમને બધા સંતો ગામો ગામ વિચરણ કરતા બી ઉતર્યું છે. પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રી છે એમાં પણ લખી દીધું છે કે અમારા હરિભક્તો છે એમને દશાંશ વિશાંશ ભગવાનને આપો, જે કમાણી કરીએ એ કમાણીથી દસમો ભાગ ભગવાનને આપણે આપવાનો. આપણે $100 કમાઈએ તો 90 આપણા, એટલે ભગવાન કહે તમે વાપરો, તમારા કુટુંબ પરિવાર બધું હોય, ધંધા પાણી હોય, વ્યવહાર કરવો હોય તો કરો, પણ 10 છે ભગવાનને આપો, જે સુખી હોય તે, અને જેને સુખી ન હોય અને સામાન્ય સ્થિતિ હોય એ 5, એટલે $5 આપે. એટલે એ પણ એક આપણા છે કે આ ભગવાન જ્યારે બેઠા છે ત્યારે એમનું બધું પાછું નિભાવવું જોઈએ ને, કારણ કે આપણે પણ આપણી આજીવિકા પાછળ છોકરાને મળે કરતા જઈએ છીએ, બંગલો આપતા જઈએ છીએ, પૈસા આપતા જઈએ છીએ, બધું મૂકી જઈએ છીએ, તો એની અંદરથી એનો નિભાવ ચાલે છે. એમાં તો આપણે ભગવાન આપણા છે, આપણે ભગવાનના થયા છે તો ભગવાન માટે પણ આપણે અત્યાર સુધી બધાએ ભગવાન માટે તન મનને ધન અર્પણ કર્યું છે, ખૂબ મોટી સેવાઓ પણ કરી છે, ખૂબ સારી રીતે દેહથી પણ સેવા કરી, નાના મોટા ભાઈ ભાઈઓ બધાએ એક કોઈ એમ નથી રહ્યું કે સેવા કરી રહ્યા, પણ એ સેવા તો ચાલુ જ છે આપણી અને રાખવાની છે. પણ સાથે સાથે મંદિરનું આટલી મોટી હવેલી કરી, હું તો આજે ફર્યો તો કેટલું મોટું લાગે, આ ઓરડામાંથી પેલો ઓરડા, આ ઓરડા ચારે બાજુ ફર્યા, પણ હું તો પેલા હવેલીમાં કંઈ નીચે બધું ફર્યા છીએ ખરું, પણ કંઈ યાદ નહોતું, પણ આ તો જોયું ત્યારે બધું ઘણું મોટું છે, નીચે બહુ છે મોટું છે બધું, એટલે આટલી મોટી છે, એનું મેન્ટેલ અને એનો બધો ખર્ચો થાય, આવે હરિભક્તોને થાળ થાકો જેવી જોતું, એટલે આપણે એ બધી વસ્તુ છે. તો આપણે બધા જે હરિભક્તો છે એને ખાસ દર વર્ષે આપણો 10મો 20મો જે ભાગ હોય એ ઠાકોરજીને અર્પણ કરો. ભગવાન છે એ આપણું દ્રવ્યની શુદ્ધિ થાય, કારણ કે દરેક વસ્તુની શુદ્ધિ ભગવાનને અર્પણ કરવાથી થાય છે. મારે કે આંખે કરીને ભગવાનના દર્શન કરીએ તો આંખની શુદ્ધિ થાય, આંખની શુદ્ધિ છે, આંખે કરીને બહુ પાપ કર્યા હોય, બહુ જોયું ખોટું ખરાબ જોયું હોય એ પણ પાપ થઈ જાય, તો એની શુદ્ધિ શું થાય કે ભગવાનને સંતના દર્શન કરીએ મહિમા એ સહિત તો આંખના પાપ ગુના સહિત બની જાય. અને કાને કરીને ઘણું લોકોનું નિંદા અને કુઠીઓ સાંભળી હોય તો કાનના પણ પાપ છે, કાનને પણ દોષ લાગ્યા હોય, તો એના નિવારણ માટે શું કે ભગવાનની કથા વાર્તા કીર્તન ભજન સાંભળીએ તો થઈ જાય. બીજું સાંભળો એટલે ઘરનો વ્યવહાર હોય, ધંધાનો વેપાર હોય, એ બોલવું પડે, કહેવું પડે, સાંભળવું પડે, જોવું પડે, એની ના નથી. પણ જે ખરાબ વસ્તુ જોઈએ કે આને બીજી રીતે લોકોને કંઈ દુઃખ થાય એવું સાંભળીએ, આપણામાં કંઈ એવા ખોટા દુર્ગુણો પેસી જાય એવું સાંભળીએ તો સાંઈ કંઈ પાપ થઈ જાય, એટલે એના દૂષણો છે તે આપણે કાઢવાનો છે. વાણીનો દોષ થઈ જાય છે, વાણી કરીને કોઈને બોલી નાખ્યું હોય, કોઈ માણસને આપણે કહીએ ને બોલીએ ને આપઘાત કરે, કોઈને વસ્તુ બોલવાથી તકરાર થઈ જાય અને કેટલી જાતનું નુકસાન પણ થઈ જાય, મોટા યુદ્ધો થઈ જાય, એ વચનથી એવું છે બોલી જાય, એટલે સત્ય હિત ને પ્રિય મારે કંઈ વચન બોલવું. વાણીનો જે છે એ ભગવાન સંબંધી વાણી વાપરીએ અને એ પ્રમાણે ભગવાનનું ભજન કરીએ, ભગવાનની કથા કરીએ, ભગવાનની વાર્તા કરીએ તો વાણીનો દોષ પણ ટળી જાય. ભગવાનને સંત છે મોટા મોટા, આપણે કથા વાર્તા સાંભળીએ છીએ એમાં શું છે કે મહારાજના વચનાઓ સાંભળીએ કેટલું આપણને સરસ લાગે, ત્યારે પરાવાણી છે, તો એ પરાવાણી સાંભળવાથી એ પરાવાણીનો પ્રચાર કરવાથી આપણા જે વાણીના દોષો પણ જતા રહે છે. એટલે આ બધા દૂષણો આપણામાં બધા છે અનંતજન્મ, અને કહે છે અનંતજન્મનો પાપ ટાળવો છે, એટલે આ બધી રીતે હાથે કરીને ભગવાનની સેવા કરીએ, હાથે કરીને કોઈને માર્યું હોય, કોઈને કંઈ કર્યું હોય, એમાં ઘણા અજાણ્યા અજાણ્યા પણ થઈ જાય, એટલે એ માટે છે. પગે કરીને ચાલીને કોઈને ખૂન કર્યા હોય, કોઈને કંઈ કર્યું હોય, એટલે આવી બધા દૂષણો આપણા દેહ ઇન્દ્રિય કરીને થતા હોય છે. એ બધાનું નિવારણ કરવા માટે ભગવાન છે. ભગવાને એમના અખંડ ધારક સંત અને એવા સત્પુરુષો એમના થકી જ આપણું પાપનું નિવારણ થાય છે. બાકી કંઈ કોઈ કાંઈ પાપનું નિવારણ થઈ શકતું નથી. એટલે મહારાજ કે અનંતજન્મનો જે પાપ છે એ ભગવાનને સંતનો આશરો કરવાથી એ આપણું નિવારણ થાય છે. તો કહેવાનું છે એમને રસે જેટલું થાય એ આપણી દ્રવ્ય શુદ્ધિ થાય. દ્રવ્ય પ્રાપ્ત કરીએ એમાં પણ જાણે અજાણે કેટલીક આપણી ભૂલોથી થતું હોય, આપણને ખબર ના હોય તો એ થઈ ગયું હોય. પણ જો આ દશાનો સુસાર કાઢીએ તો એ દ્રવ્યની શુદ્ધિ થઈ જાય. મકાનની શુદ્ધિ સુખ સંતને પધરાયા અને એ પ્રમાણે ત્યાં ભજન કીર્તન થયું તો એની શુદ્ધિ થઈ ગઈ. આપણી દરેક વસ્તુનું છે એ ભગવાનને અર્પણ આવ્યું છે ને એનું શાસ્ત્રોનું નામ લખાયું છે. શાસ્ત્રોમાં છે દ્રૌપદીની ચિથરી. દ્રૌપદી છે એને ભગવાનને જ્યારે વાગ્યું કૃષ્ણ પરમાત્માને, ત્યારે બીજી એમની રાણીઓ તો ઘણી હતી ભગવાનને, એ તો બધા દોડ્યા કાપડ લેવા માટે, પાટો પાટો બાંધવા માટે. પણ દ્રૌપદી ઉભા હતા તે પોતાનું કિંમતી વસ્ત્ર હતું, સાડી પહેરેલી, એને ચીરી એકદમ ફાડીને બાંધી દીધો પાટો. ભગવાન રાજી થઈ ગયા અને શાસ્ત્રોમાં લખાયું દ્રૌપદીના ચીર, અને એ પ્રમાણે થયું. શાસ્ત્રને દ્રૌપદીના ચીરને સુદામાના તાંદુલ લ્યો, તાંદુલ છે એટલા હતા પણ દૂર થઈ ગયા. એટલે આપણા દિવાન સ્વામી કીર્તનમાં કહ્યું છે કે વિવેકી નરને એમ વિચારીને જોવું, કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બહુ રે. વિવેકી નરને એમ વિચારીને જોવું. કોણ વિવેકી? કોણ કે આ દુનિયા બધા વિવેકી બધા બહુ છે, પણ હનુમાનજીને વિવેકી લખ્યા કે બુદ્ધિમતા વરિષ્ઠ. હનુમાનજી છે એને સર્વ બુદ્ધિવાળા માણસો દુનિયામાં જેટલા છે એનાથી મોટા બુદ્ધિવાળા ગયા. હવે તો વાનર હતા, એમને શું બુદ્ધિ બુદ્ધિ હોય, પણ એની બુદ્ધિ શા માટે વખાણી? કે રામ ભગવાનને ઓળખ્યા પૃથ્વી પર આવ્યા, એ રામ ભગવાનને એમને ઓળખીને એ ભગવાનની આજ્ઞા પાડી, એમને જે કહ્યું એ કહ્યું. લંકામ મોકલ્યા તો લંકામ ગયા, ત્યાં તો રાવણ બહુ મોટો જબરો હતો, આવા હનુમાનજી જાય એને તો નાશ કરી નાખે ત્યાં. એવા બધા યોદ્ધા હતા, પણ એ વિશ્વાસ કે ભગવાન મારી સાથે છે. ગયા અને સીતાજીને સમાચાર લાયા, ભગવાને વાત કરી બધી. એટલે તો કહેવાનું શું છે કે રામને ઓળખ્યા, ભગવાનને ઓળખ્યા એ બુદ્ધિવાળો. એમ હનુમાનજીને એ બુદ્ધિવાળા કહ્યા. એમ કે આપણે પણ બુદ્ધિવાળા શું છે કે ભગવાનનો આશરો થયો અને ભગવાનને ઓળખ્યા છે એ બુદ્ધિ. મહારાજે પણ વચનામાં લખ્યું કે બુદ્ધિવાળો કોને કહેવો, કે બહુ ભણેલા હોય એ, બહુ શાસ્ત્રો જાણતા હોય એ, કે બહુ પૈસાદાર હોય એ, કે બહુ સમૃદ્ધિ કરી હોય તો કોઈ રાજસત્તા પ્રાપ્ત કરી, એ બુદ્ધિવાળા જ બુદ્ધિવાળા કહેવાય. એને ના કહેવાય, આ લૌકિક બુદ્ધિવાળા છે એટલે બધું પ્રાપ્ત કરી શક્યા. પણ એને એ બુદ્ધિનો એ ઉપયોગ ભગવાન માટે ના થયો, ભગવાન રાજી થાય એવું કાર્ય ના થયું. હનુમાનજીએ કર્યું છે એવું ના કરી. નર જે અર્જુન છે એને ભગવાનને રાજી કરવા કર્યું. દાદા ખાચર છે એને ભગવાન શ્રીજી મહારાજ કાઠી દરબાર હતા, એને કશી ખબર નહોતી, પણ એને ભગવાન શ્રીજી મહારાજ ઓળખ્યા કે સાક્ષાત ભગવાન છે. અને એ માટે જેટલા દુઃખ આવ્યા તો એ સહન કર્યા, પણ ભગવાનને મૂક્યા નથી. ત્યારે એ બુદ્ધિવાળા ભગવાનને સંતને ઓળખે એ બુદ્ધિવાળા શાસ્ત્રોમાં કયા છે. બાકી જગતની મોટેથી એ કંઈ બુદ્ધિવાળા તો છે લૌકિક રીતે, પણ જેને જેના શાસ્ત્રોમાં જેની વાત આવડે છે અને એ રીતે જેને ભગવાનને સંતને ઓળખીને એમની ભક્તિ કરી એ થયું. મહારાજ કહેતા કે દિવાનજી છે મૂર્ખ છે અને નાથ ભક્ત બુદ્ધિવાળા. મહારાજના વખતનો વડોદરાનો એક દિવાન હતો સયાજીરાવ ગાયકવાડનો, અને એ મહારાજનો બહુ દ્વેષી, જેમ આપણે રાવણ ને કંસ ને શિશુપાળ ને ભક્ત બધા દ્વેષી ભગવાનના હતા, એને બુદ્ધિવાળી ના કહેવાય. બુદ્ધિવાળા એવા બહુ હતા, પૈસા રાજ તિલોકીના રાજ કરનારા હતા, પણ શાસ્ત્રોમાં એને બુદ્ધિશાળી ના કહ્યા. અને જે ભક્તો થયા પાંડવો તો એને બુદ્ધિશાળી કહ્યા, જે ભક્તો થયા એને થયા. મહારાજે પણ અહીંયા આગળ કહ્યું કે ગાયકવાડનો દિવાન છે એ મૂર્ખ અને નાથ ભક્ત બુદ્ધિવાળ. દિવાન છે પાસે બુદ્ધિશાળી કેવો હતો, ત્રણ રાજ્યની પોતે દિવાનગીરી કરે, સિંધિયા હોલકર ને ગાયકવાડ. ગાયકવાડનું સ્ટેટ મોટું, સિંધિયાનું પણ મોટું, અને એ બધા ત્રણેય રાજ્યો બહુ મોટા હતા ઇન્ડિયામાં. અને અત્યાર સુધી હતા બધા અમારા સરદાર વલ્લભભાઈ આવ્યા, એ બધા એકત્રિત થઈ ગયા, ત્યાં સુધી રાજ્ય હતું અને બહુ સરસ હતું. તો કહેવાનું છું કે ગાયકવાડને શ્રીજી મહારાજનો સંબંધ થયો, એટલે એના નાથ ભક્ત એક હતા અને મારાના સંબંધમાં એને એમાંથી સયાજી સાથે મુક્તાન સ્વામી ત્યાં ગયા અને ગોપાલ સ્વામી ત્યાં રહ્યા, એટલે એમનાથી દિવાન રાજા સાહેબ ગાયકવાડ સરકારને બહુ મહારાજ વિશે મહિમા સમજ્યો. અને એમને થયું કે ભગવાન જો મારે ત્યાં આવો તો સારું, કે પોતાના રાજ્યમાં પધરાવવા માટે મારાને આમંત્રણ આપ્યું. મહારાજ પછી ત્યાં વડતાલથી ત્યાં ગયા અને છાની ગામ છે ત્યાંથી બહુ અસવારી મહારાજ 47 હાથી ઘોડા પાયદળ એનું જે લશ્કર એમનો જે વાજો અને લાખો માણસો ત્યાંથી નીકળીને નગર યાત્રા ત્યાં માળવી અત્યારે વડોદરા માળવી છે ત્યાં લીલો બંગલો છે ત્યાં આગળ મહારાજને પધરાયા. પહેલા ત્યાં રહેતા હતા અત્યારે બહાર કર્યો છે બંગલો તો ત્યાં મહારાજને પધરાયા અને પધરાય ને પછી ત્યાં બહુ સભા બેઠી છે અને બધા ગાયકવાડના મહેમાન થયા હોય તો એના દિવાન ને એના કારભારીઓ બધાને તો સલામ કરવા અરે નમાવવું પડે ને એટલે પેલા દિવાન પણ આવ્યો એટલે મહારાજે મારા તો અંતર્યામી જાણે કે આ દિવાનજી આવી ગયો છે એટલે મહારાજે કહ્યું ગાયકવાડને કે આ તમારો દિવાનજી છે તો કહા મારે દિવાન પછી મારે કે બેહો દિવાને ગયા પેલા તો એને જરાય બેસવાની ઈચ્છા નહીં લગીન જતો રહેવાનો હતો એને ભાવે નહોતો મારા વિશે દ્વેષ હતો દ્વેષમાં શું કે એને એમ હતું કે આ સ્વામિનારાયણ ધરતી ચલાવે આ સ્વામિનારાયણ લોકોનું ક્ષેત્ર છે અને ભગવાન થઈને પૂજાય છે અને એ ખોટા છે એટલે એને ગાયકવાડને ત્યાં આવે છે પણ મારે એમને જેલમાં પૂરી દેવા અને જેલ ભેગા કરી દેવા એની ભાવના એવી હતી છળકપટી થયો અને કપડથી પોતે આવેલા હતા એટલે મહારાજ કહેતા દિવસ કે આ એ પછી મહારાજે એમને જરા બહુ સારી રીતે વાત કરી કે તમે આ પ્રમાણે અમે તમારું રાજ લેવા આવ્યા નથી ગાયકવાડનું રાજ અમે લેવા આવ્યા નથી અમે કોઈનું રાજ લેવા નથી અમે આપવા માટે આવ્યા છે જેને રાજ જો તે રાજ આપ્યું છે પૈસા સમૃદ્ધિ અમે તો આપવા જ આવ્યા છે જોકે મારે ક્યાં કે દેના બેંક છે આપવાવાળી બેંક છે ભગવાનની બેંક એ આપવાનું છે જે કોઈ માગે એને આશીર્વાદ આપે જોગી મહારાજે આશીર્વાદ આપતા એટલે મોટા સંત કે ભગવાન છે એ લેવા કોઈનું નથી અને આનંદગણું લઈને આનંદગણું આપવા માટેની વાત તો કહેવાનું છે એ પ્રમાણે આ ગાયકવાડ દિવાનીને વાત કરી અને કહ્યું કે હવે તમે શા માટે દ્વેષ કરો છો અમે કંઈ તમારું રાજ લેવા નથી અમે કંઈ તમારું બગાડ્યું નથી અને તમે આવા સારા માણસ થઈને આવો જે કરો છો એ સારું નથી કરતા પેલો સાંભળી રહ્યો દિવાન પછી ઉઠીને જતા રહ્યા પછી મહારાજે આપણે આ પ્રમાણે આ તો કહેવાનું છે કે એટલે પધરાયા ને બધી ધામધૂમથી બધી વાત થઈ ગઈ બધા ગયા પણ એને દ્વેષ હતો તે મહારાજ જ્યારે ગાયકવાડે પાછા વિદાય પણ ધામધૂમથી કરાઈ જેવી રીતે સન્માન કરતું એવું પાછું વિદાય પણ એવી આવી સ્થાનિક ગામ મહારાજ ઉતરે અને ત્યાંથી હાથી ઉપરથી ઘોડા ઉપર બેસે એમની પોતાની ત્યારે ગાયક પર પકડી લેવા અરે મહારાજને પકડીને જેલમાં બધું આરબના ઘોડાને આરબી માણસોને બધાને મોકલેલા પાડે પછી મહારાજ તો અંતર્યામી હતા એટલે હાથી ત્યાં સ્થાની આગળ આમ ઝૂક્યો એટલે બેસાડ્યો અને પોતાના ભગુજીને કહ્યું ઘોડી તૈયાર રાખજો એટલે સીધા મહારાજ હાથી ઉપરથી ઘોડા ઉપર બેસી ગયા અને ઘોડી મારી મૂકી અને પવન વેગી ઘોડી હતી મહારાની દોડાદોડ જતી રહી પેલા આરબના ઘોડાઓ પાછળ દોડ્યા પકડવા માટે કે મહારાજ ઉભા રહ્યો મારે તમને સન્માન આપવાનું રહી ગયું છે ગાયકવાડનું આપવું છે પેલા કાઠી દરવાળા લોભાયા કે મહારાજ આવું ગાયકવાડનું સન્માન ને સરપાવ આપવો તો લઈ તો લઈએ મારે કે કેવો અસરપાવ છે હું જાણું છું આપણે વલતાલ ભેગા થઈએ કારણ કે ઉભા રહેવા જેવું નથી એટલે એમ ભગવાન છે એટલે ક્યાંય કોઈના હાથમાં આવ્યો નથી કોઈ થાય પકડાયો નથી એના ગયા અને પછી પેલા ઘોડા દોડ્યા દોડીને થાક્યા અને પછી પાછા આવ્યા કારણ કે મહારાજે પછી આગળ જઈને વિશ્રામો લીધો ત્યાં બધાએ કહ્યું સ્વામી તો મહારાજ કેમ ઊભા ના રહ્યા આવી સરસ ગાયકવાડની બધી વાત હતી શિરપાવ હતો મારે કહેવાનો શિરપાવ નહોતો પછી દિવાનજી છે એ આપણને પકડવા માટે વાત હતી કે આપણે ઊભા રહીએ તો આરબો બધા પકડીને તમને મને બધાને જેલમાં નાખવી હતી એને એવી કુબુદ્ધિ છે એની પાસે પેલા લોકોને ખબર પડી કે ના મહારાજ તો બોલું કહ્યું અને એ એનું હતું પણ એના વિચારો જે છે આપણે માણસ ગમે એટલું કરે માણસ જાણે મેં બરૂર કરતલ બીજો કોઈ આદર્યા અધ્વત રસે હરી કરે છો હોય કે આપણે ગમે એટલા સંકલ્પ કરીએ પણ આપણા સંકલ્પ અધૂરા છે અને ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે આપણે જે કંઈ કરીએ છીએ જે કંઈ આપણા સંકલ્પો કરીએ જે કંઈ આપણી કાર્ય બધું આપણાથી થાય છે એ આપણે કરતા નથી ભગવાન કરે છે ભગવાન થકી જ બધું થાય છે એ જો આપણે રાખીએ તો આપણા માન ના આવે એ તો હું આમ છે સેમ છે એનું માન આવી જાય પણ જે થયું એ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે થઈ રહ્યું છે અને થવાનું છે એટલે કરતા ભગવાનને જાણવા તો કોઈ વાંધો ના આવે તો એ પ્રમાણે દરેક જેવા થઈ ગયા દિવાનજી જેવા એને હું જ કરું છું અને મારા હાથમાં સત્તા છે આમ કરી દે પણ એની સત્તાએ પડી રહી એ જતો રહ્યો અને કોઈ પૂછતું નથી પણ દિવાન નાથ ભક્ત ત્યાં હતા શ્રીજી મારાના ભક્ત વડોદરાની અંદર એ નાથ ભક્ત સામાન્ય માણસ હતા શાક બકાલું કરતા હતા અને દરરોજના 8 આણા કે એવું કંઈક આવે એમને એથી નિર્વાહ ચાલતા એમનું મકાન હતું પણ જૂના જેવું એમાં પોતે રહેતા હતા પણ મહારાજ એને ત્યાં ગયેલા એને ત્યાં રહ્યા એને સુખ આપ્યું અને એ ભક્ત પાછા મહારાજ માટે 8 આણા જેવી કમાણી કરે અને એમાંથી કંઈક જે ભેગા મહિને 2 મહિને મહિને 6 મહિને 8 મહિને થાય ભેગા 100-150 જેવા રૂપિયા એ પાછા ગઢડે જાય અને ગઢડે જઈને મારાને રસોઈ આપે, અને રસોઈ એટલે પાછી સારામાં સારી રસોઈ, મોરીની ઘેબરની રસોઈ, ઘેબર આપણે સારું વખણાય તે વખતના, તો એની રસોઈ આપણને એમાં સારું ઘી થાય, શેરે શેર નહીં પણ શેરના બશેર ઘી અંદર જાય, ખાવે જાય એવું ઘેબરનું ભોજન છે, તે પણ મહારાજની રસોઈ આપે, મહારાજ પ્રેમથી જમે ને આશીર્વાદ આપે. એટલે મહારાજે શું કહ્યું એટલા માટે કે આ દિવાનજી છે ઓળખી શક્યો નહીં અને એને કુબુદ્ધિ સૂજી, અને દિવાન નાથ ભક્ત એ બુદ્ધિવાળો છે એને થયું કે રામ ભગવાને સબરી ભીલી એ ઉખડી નાખી, સબરી જે ભીલી જે આદિવાસી ભાઈ અને ભગવાન રામનું ભજન કરતી હતી એને ઓળખાય ગયા ભગવાન રામ આવ્યા, પણ પેલા રાવણને સૂજ્યું નહીં કે મારે ત્યાં ભગવાન સીધા આવે છે પણ લડાઈ કરી, તો જો રાવણ બુદ્ધિવાળો તો બુદ્ધિવાળો ના થયો, એને શાસ્ત્રોનું નામ સબરીનું આવ્યું રામાયણની અંદર, એની વાત થઈ ગઈ. તો કહેવાનું છે એમ ભગવાન શ્રીજી મહારાજના વખતની અંદર પણ જેને જેને ઓળખ્યા એનું કામ થઈ ગયું છે અને એની ભક્તિ કરીને સર્વ પ્રકારે સુખ્યા થયા છે. તો એવી રીતે આપણે જ્યારે આ ભગવાનને ઓળખાય એ બુદ્ધિ છે, તો એવી બુદ્ધિ આપણે અત્યારે થઈ, આ બધા બેઠા છો અને જેને જેને આ સેવા કરી છે એ બધા બુદ્ધિવાળા, અને એટલા જ માટે તમારાથી આ સેવા થઈ છે, ભગવાનને ઓળખ્યા છે કે ભગવાન માટે જેટલું ન કરે એટલું ઓછું, એ જે ભાવના થઈ છે, એવું જે જ્ઞાન, એવી જે સમજણ થઈ છે, તો આજે તમારું તન મન ધન ભગવાન અર્થે થયું, આટલો સમય કાઢવાનો, નોકરી છે, ધંધો છે, વ્યવસાય છે, મૂકીને થયા છે, તો મારે કે બધા બુદ્ધિવાળા છે કે આપણને ભગવાનને અર્થે આપણું જેટલું થયું એટલો સમય આપણો સાચો, ભગવાનને અર્થે જે કંઈ આપણું ધન ધામ કુટુંબ પરિવાર થયું એ સાર્થક થઈ ગયું, એ શાસ્ત્રોમાં લખાઈ ગયું અને એ થયું દાદા ખાચાના દરબાર લખાઈ ગયા કહો, હવે તો ગાર માટીના છે અને અત્યારે એવા ને એવા છે દેવખરના, પણ એમાં છાપરું દેશી નરિયાનું જ, પણ એને દરેક પગે લાગીએ છીએ, કારણ કે ભગવાનનો સંબંધ થયો એટલે પૂજ્યાને થયું, ભગવાનની ચાખડી હોય તો પૂજીએ આપણે, એ પ્રસાદીની થઈ ગઈ, વસ્ત્રો છે એને પણ પ્રસાદીનો માની કરીએ છીએ, એટલે શું ભગવાનનો સ્પર્શ થયો એ બધી વસ્તુ નિર્ગુણ બની જાય છે, એ પ્રમાણે ભગવાનના સંબંધમાં જે જે ભક્તો આવ્યા એ પણ નિર્ગુણ થઈ ગયા, અને એનાથી આપણે થાય છે એટલે આપણે ભગવાન શ્રીજીમાંનો આશરો દઢ થયો છે, તો એ દઢ આશરો આવ્યો પાક્કો રાખો કે આપણા ભજન કરતા કરતા પણ ભગવાનની સેવામાં જવાય અને સુખિયા થવાય છે, તો આવી રીતનો આપણને લાભ થયો છે. તો એ પ્રમાણે હંમેશા ભગવાનને યાદ કરીને આપણી જે અહીંયા આગળની બધી સેવાઓ મળી છે એ પણ થાય, મહારાજને ખૂબ બળ આપે, તો આપણે ધીરે ધીરે કરતા, મેં કહ્યું પહેલે કુપાત્રને દાન દેવું તે બુજ, એટલે થોડી વાત કરી લ્યો ભેગવી કે વિવેકી નરને, એમ જો આ વિવેકને બુદ્ધિશાળી કોને કહ્યું જે ભગવાનનો સંબંધ થયો, તો એને વિચાર આવે કે ભાઈ મારે ક્યાં દાન કરવું ક્યાં ના કરવું, તો એમને કહ્યું કે વિવેકી માણસને વિચાર કરવો કે આ કુપાત્રને દાન દેવું નહીં, કુપાત્ર માણસ હોય, કુપાત્ર વ્યક્તિ હોય, કુપાત્ર જે કામ કરતા હોય ખરાબ કરવા, એને આપણે દાન કરીએ એ આપણું નિષ્ફળ જાય, એનું કંઈ ફળ મળે નહીં, ફળ તો ભગવાનને સંત એવા મહાન વ્યક્તિઓને કરી એના માટે જ થાય છે. તો કે કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં, ખાર ભૂમિ છે એમાં તમે બાજરો જુવાર કે ઘઉં નાખો તો બળી જાય, ખારમાં ઉગે નહીં, મહેનતે જાય ને પાણી ખાતર આપીએ પણ જાય કશું આવે નહીં, તો એમાં જેવું બોલું છે વિવેકીનારીને વિચાર કહો કે કુપાત્રને જો દાન દેશો તો એ બધું ખરાબ જશે, કારણ કે પૈસા આપણને તમે દારૂ પી જતા હોય, વ્યભિચાર કરતા હોય, લોકોનો ખૂન કરતા હોય, અત્યારે ચાલે છે ને કે લોકોને પૈસા આપીને શું કોઈનો ખૂન કરાવી નાખો, એવું ચાલે છે, આપણે દેશમાં ચાલે, બધા દેશમાં આવે છે, અહીંયા બે પડી ગયા આપણા મેળમ માન્યહેટરમાં, એનું શું કારણ છે કે ડ્રગ્સનો ધંધો, ધંધો ધંધો કરે ને એમાં જે આપણે સહાય કરીએ તો પછી એનું શું થાય, લોકોનો નાશ કરવાનો થાય, એ કુપાત્ર થઈ ગયું કે કરેલું દાન કંઈ સફળ ના થાય, કોઈ માણસ જીવાડે, કોઈ માણસનો ઉદ્ધાર કરે, કોઈ દુઃખ આવ્યું તેને મદદરૂપ થાય, એ આપણે કર્યું એ જ કામમાં આવ્યું, કોઈ ભગવાનનું મંદિર થતું હોય, કોઈ સારા કામો ધર્મશાળાઓ થતી હોય, નિસ્કૂલો થતી હોય, કોલેજો થતી હોય, તો એ બધું કામમાં આવ્યું કહેવાય, પણ પેલું તો લોકોના નાશને માટે આપે તે કુપાત્ર માણસો કહેવાય બધા, એને કંઈ કરવા મદદ કરવાથી કંઈ ફાયદો થાય નહીં, તો આપણે આ પ્રમાણે સમજવું તારા શું કે કુપાત્ર કોને કહેવાય, કામી ક્રોધી લોભી લંપટ કુડા બોલા કાવે, અંદર વસ્ત્ર એને આપે તે છે કી બી વાવે રે વિવેકી નરને, એમ વિચારીને જોવું કુપાત્ર કયા, કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, લંપટ હોય, છેતરનારા હોય, બનાવટ કરનારા હોય, આપણે સારું સારું બોલી છેતરી જાય, આપણે ખોટું કરે, એટલે બધા આવા છે, એ માણસોને સંગ ન કરવું, એની સાથે બેસવું પણ નહીં, બેસવામાં પણ આપણે ઘણો અનર્થ થઈ જાય છે, એટલે કહે છે કે આવી જે વસ્તુ ત્યાં જવું નહીં, એ ભૂમિ પર જે એટલે આપણા વિચારો પણ લઈ જાય, તો એ પ્રમાણે મહારાજે કહ્યું છે કે કુસંગ આવી જાય એના નાગો, એટલે એવા માણસો છે એનાથી દૂર રહેવું, અને એનાથી તમે જે કંઈ કરો એ પાછું તમારું ઉગે નહીં પણ ઉલતું દાય. શેકીને આપણે બાજરો છે, જુવાર છે કે મઠ છે, શેકીને તમે વાવો તો ઉગે નહીં. ચોખા દાંગેર છે એને શેકી નાખો તો ચોખા ઉગે નહીં, પણ શેકેલું ના હોય તો ઉગે, એનું બીજ રહે અને પેલું શું અંદરનું બીજ બની જાય ભેગે ભેગું શેકવાથી. એમ જે આ માણસોને આપીએ એ આપણા પુણ્ય હોય એ જતો ને પાછો, આપણું જે કંઈ થોડું હોય એ આ કરવાથી જતું રહેશે. એટલે એવા માણસથી દૂર રહેવું એ આ કીર્તનો સમજાવે. વિવેકીનંદની વાત કરી પછી કહે છે કે પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે, વાલી વસ્તુ એને આપે અનંત ગણી થઈ આવે રે વિવેકી નરને એમ વિચારીને જોવું. શું કહ્યું કે પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે, આ પાંચ ઇન્દ્રિયો આપણી છે એને જીતવાની, આંખ છે, નાક છે, કાન છે, આ બધી ઇન્દ્રિયોને જીતવાની કહી, અને એને જીતે એની સંયમ દ્રષ્ટિ હોય, એની દ્રષ્ટિ કોઈ કુમાર્ગે ક્યારેય ના જાય એ, એટલે સંયમ થયો કહેવાય. તમે કહો શું છો, આપણે પેલા સરિયા લોખંડના વારી દે, જે માણસે તાકાત કરીને કર્યું હોય તેની આંખની કેટલી શક્તિ છે કે સરિયો વરી જાય એની અંદર, એવી છે ને. કેટલીકની શક્તિ વાણીની શક્તિ છે, હજારો માણસો ભગવાનને માર્ગે ચાલે એનાથી હજારોનું સારું થઈ જાય, તો એ પણ કેટલી શક્તિ છે. એમ કહેવાનું છે કે આ બધી ઇન્દ્રિયો છે એ જીતેલી જ હોય, એને ખોટે માર્ગે ક્યારેય જાય નહીં, એનાથી ખોટું ક્યારેય બોલાય નહીં. જોકે માર્ગે ભગવાન સર્વનું ભલું કરો, એટલે એની વાણીની અંદર દિવ્યતા હોય અને લોકોનું ભલું જ હોય, અને પેલાની ખરાબ વાણી હોય તો એને પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન, મન છે પણ બહુ આપણું ખરાબ છે કે ક્યાંનું ક્યાં આપણને લઈ જાય, ધજાની પૂછી જેવું હાલ્યા જ કરે, ચીલનો આંદ્રા જેવું આમ ફર્યા કરે, એમ આપણું મન છે ક્યારે ફરી જાય. અહીં બેઠા છે બીજું શું, આટલી સેવા કરી હોય તો મન ફરે, પાછું જેટલું સ્વાઈ કરે સેવા કરી એથી વધારે નિંદ્યા કરે, એમાંય મન ફરી જાય કે આપણું આ બરોબર ના થયું હતું. એટલે મન છે ક્યારે આપણને આ માર્ગેથી પાડે તો એ બધું એમને ઇન્દ્રિયો જીતી હોય, મને ઇન્દ્રિયો જીતીને મન એમને કાબુ ઉપર હોય, ક્યારે કોઈનું અહિત થાય કોઈનું ખરાબ થાય એવું મનથી પણ સંકલ્પ ના કરે, એવા જે છે સંત, એવા જે મહાન પુરુષો, એને માટે આપણે જો કરીએ તો કેવું થાય, અનંત ગણું થઈને આવે. એટલે આ બધું તમે જે કર્યું છે અનંત ગણું, આ ભગવાન માટે કર્યું એ અનંત ગણું પાછું આપણને ભગવાન આપે જ, એક નહીં ને બીજી રીતે, તો અનંત ગણું થઈને આવે છે. હવે એમાં કંઈ કંઈ દાખલો ખરો તો કે હા, દુર્બળ સુદા મેં આણી આપ્યા તું મુશ્કેલ તાંદુળ મેવા, અંચન મોલ કર્યા સુકારી સત્પુરુષની સેવા રે વિવેકી નરને એમ વિચારીને જો. કે સુદામા હતા આ કૃષ્ણ પરમાત્મા મિત્રો હતા, નાના વિદ્યાર્થી ભણતા હતા, ભેગા રહેતા હતા સંદીપ આશ્રમમાં ભણતા હતા, મારા એમની જોડે બધા રહીને મોટા થયા. પછી ભગવાન તો દ્વારકાના રાજા થઈ ગયા, મથુરા બધા અસુરો નાશ કરીને, અને સુદામા તો પોરબંદર રહેતા, એ તો બિચારા હાવ ગરીબ ને ગરીબ રહ્યા, એને કંઈ બે પોંદર થયેલા જ નહીં. પછી એના બૈરાને થયું કે તમારા ભગવાન રાજા ધીરા થયા, મિત્ર છે તો કંઈક જાઓ તો ખરા, કંઈ આપણું દરિદ્ર ટળે, પગે લાગો કંઈ કરે. એટલે પેલા તુદામાં કે જવું તો ખરો, આપણે ઘણી ભેટ તો કરીએ, ભગવાનને સંતને દર્શને જઈએ તારે કંઈક મૂકવું પડે, મૂઠી તાંદાલ મૂકો કે કંઈ ફળ મૂકો કે પુષ્પ મૂકો, પણ કંઈક ભગવાનને મૂકવું પડે, એવું શાસ્ત્રનો નિયમ છે. ખાલી હાથે ના જવાય તો કંઈ નહીં, કે ચોખા આપણે ઘરમાં પડ્યા છે ખાંડીને રાખેલા, તે ખાંડેલો હતો મિલો નથી એટલે ચોખા હતા, એને થોડાક હતા ઘરની અંદર, બહુ તો હતા નહીં, થોડાક મૂઠી વાળી અને પેલા એના કપડાં, હવે કપડાં ફાટલા તૂટલા હતા, પાઘડીનું હતું એની અંદર બાંધી દીધા, કે જાઓ હવે કરજો ભેટને લઈ આવો. ગયા, હવે ત્યાં ગયા તો રાજા ધીરા ભગવાનના ત્યાં જવું હોય તો કેટલું બધું ભમું થાય. અમે રાષ્ટ્રપતિને મળવા ગયા હતા, અને ત્યાં મળવા ગયા હતા, કેટલે ઠેકાણે અમને રોક્યા, અહીંયા હાથ હાથ ચોક્યો કાપી, કારણ તે વળી નંદાજી હતા ભેગા હતા પહોંચી ગયા. એટલે કહેવાનું શું, જો આવા રાજા મહારાજ દુનિયાના માણસોને એવું હોય તો ભગવાનના દરબારમાં પણ, એટલે આવી બધી ચોકીઓ હતી, ચોકીદાર ઉભેલા હતા, એટલે એમને કહ્યું કોણ છો, તો કે હું સુદામાં આવ્યો છું, મારે ભગવાને તારા જેવા તો કે ત્યાં દુનિયા ફાટલા ગોટલા દુખણો છે, તારું ઠેકા નથી, ભાઈ તું અમે તો બહુ ભેગા રહેલા છે ભણેલા, ભાઈ એટલા માને નહીં. પછી ફરી એકને બહુ કહ્યું, દયા આવી, ભગવાન બેઠા હતા અંદર પોતાના મહેલમાં, ત્યાં જઈને વાત કરી, એટલે ભગવાન તો નામ સાંભળ્યું એટલે તરત જ દોડ્યા, મિત્રની ભાવના એમની સાથેની જૂ નથી, ઉભા થઈને ત્યાં ગયા બહાર, બહાર જઈને એને મળ્યા, ખૂબ મળ્યા બેઠા, અને હાથ જાળીને અંદર લઈ ગયા અને પોતી સાથે સિંહાસન ઉપર બેસાડ્યા જોડે, અને પછી એને પૂછ્યા બીજા ત્રીજા સમાચાર, અને બધા લોકો પંચક થઈ ગયા કે ભાઈ આવો ખાટલો તૂટલો ભગવાન કે મારો મિત્ર છે અને આજે ઘણા વર્ષે અમે મળ્યા છે, અમને આનંદ છે, એમ કરી મહારાજે એમના સમાચાર પૂછ્યા, શું કરો છો, કેમ કરો છો, એમ તેમ કરી પછી રાખ્યા, પાંચ સાત દસ દાડા રાખ્યા. હવે પછી સુદામાન થયું, હવે આપણે તો જવું તો છે પાછું, તો કઈ કે બીજી કઈ વાત એમનાથી થઈ નહીં કે હું આવ્યો છું શા માટે. ત્યારે ભગવાનના બધા એવા આગતા સ્વાગતાની અંદર એવું થયું કે બધી વાત ભૂલી ગયા, અને થાય કે હવે મોટા માણસ અલ્લા થઈને નહીં પછી આપણે કેમ ભરે. કેટલીક વાર આપણે એવું થાય કે હવે મોટા માણસ કેમ કહેવાય, એટલે એવી રીતે પણ શરમમાં રહી ગયા. અને પછી કે ભગવાન વિદાય કરી લે તો વિદાય ભગવાન આવી, પણ સુદામાને જતા વિચાર થયો ચાલો વાત કરવા આવ્યો તો એ તો થયું નહીં, અને તો એમને એમ ખાલી હાથે જવાનું થયું. પણ ત્યાં જ્યારે ગયા પોતાના પોરબંદરમાં, પોતાનું ઝૂંપડું હતું, ઝૂંપડું જતું રહ્યું, ત્યાં આગળ તો મોટો મહેલ થઈ ગયો, કંચન મહેલ જેને કહે છે, એવો સરસ મહેલ થઈ ગયો, હાથમાલની હવેલી જેવું થઈ ગયું, એની અંદર એના છોકરાને બધું ત્યાં આગળ સામધૂમથી રહેતા આનંદ પ્રમોદથી, અને એવી રીતનું જોયું. પછી ત્યાં જઈને ઉભા રહ્યા હતા, કારણ તો ભગવાનને દર્શન કર્યા, મારું ઝૂંપડું જતું રહ્યું, આ તો અવરું થયું, કારણ કે એને પેલું જોયું તું એ વસ્તુ આખી ના જોઈ, અટરપટર થઈ ગયું. તો એને થયું આ જતું રહ્યું, પછી ના, પછી છોકરો દોડતો આવ્યો કે બાપા ચાલો, કે કોનું છે આગળ, આપણું છે. તો ક્યારથી થયું, તમે ગયા ત્યારથી ભગવાનને દર્શન તમે ગયા, તો ભગવાન અહીંયા કંચનમોલ ગયા. તો કહેવાનું શું છે કે દુદર સુદામાં એક તાંદુલ જ આપ્યા ભગવાન, એવું નથી કરોડો રૂપિયા, બીજું તો પુષ્પમ પત્તમ પુષ્પમ થલે એ આપ્યા, કંચનમોલ ગયા. બીજી વાત દ્રૌપદીની વાત કરે, દ્રૌપદી એ નિજ ચીર બધે હેરા આપ્યા હરિને, બાજા હરિને હાથે, દેવાનંદ કહે ભરી સભામાં પૂર્યા દીના નાથે. દ્રૌપદી છે એને ચીથરી બાંધી, મેં કહ્યું ને કે બાંધી દીધી, અને ભગવાનને સારું થયું. પછી જયારે પંડો અને કૌરવ, પંડો કૌરવ જુગાર રમ્યા એમ હારી ગયા, અને પત્ની પણ હારી ગયા. તો એને કરીને પછી દ્રૌપદીને પડતા આફત આવી, અને ન વસ્ત્ર કરવા માટે સુશાસનને પેલો દુર્યોધનને બધા એવું સભા ભરીને એમ બધું કર્યું કે એને ન વસ્ત્ર કરીને લાલ દેવ એને પેલો બોલ્યો હતો ને અંધના અંત, એટલા માટે એના મગજમાં હતું, અને મહાભારતે થયું એનાથી. તો કહેવાનું શું કે પછી આ પ્રમાણે થયું, ત્યાં બધા તો બેસી રહ્યા, અનાજ એનું ખાતા હતા, દ્રોણાચાર્ય અને ભોજાચાર્ય બધા, પાંડવો પણ પતિ પણ હતા, ભગવાન કૃષ્ણ પણ બેઠેલા હતા, પણ કોઈ એને સહાય ના કરે પેલું ત્યાં ચાલતું ધમાલ. પણ એ બધી દ્રૌપદી બધાને જોયા ખરા, પણ કોઈ સામું ના જોયે, બધા હતા એને વિચાર્યું કોઈ ના જાય, બીજી રીતે બધું જોયું, પાંડવોને બીજાને જોયા તો કોઈ બોલ્યા. પછી દ્રૌપદીને પેલા વસ્ત્ર ખેંચે એટલે સાડી બિચારી લાજ તો ગાવે ને, એ પકડી રાખે, એનાથી પ્રયત્ન કર્યો મારું બળ કેટલું છે એનાથી, એનાથી ના થયું. પછી કૃષ્ણને સામે પાછું જોયું, અને કૃષ્ણને કહે છે કંઈક આવો રક્ષા કરો, તો ભગવાને કહે છે આપ કેમ તમે રક્ષા કરે, પણ તું કે મને ક્યાં સંભાળતી હતી, અત્યારે તો બધા મારું આ રક્ષણ કરશે, આ રક્ષણ કરશે, આ મારું બચાવશે, તારું વસ્ત્ર બચાવશે, તારું મારું આ તું અત્યાર સુધી બીજાનો આશરો હતો, ત્યાં જયારે મારા સમજોને પ્રાર્થના કરી તો મારે તૈયાર છે. તો જે પછી કેટલી સાડી એક ખેંચે ને બીજી આવે, એક ખેંચે ને બીજી આવે, હજારો લાખોની પેલો ખેંચી ખેંચીને થાકી ગયો એ બધી પદ્ધતિ. એટલે કહેવાનું કે દ્રૌપદીએ પોતાનું એક ચીથરી આપી, એમાં ભગવાને એટલી કેટલી મોટી રક્ષા કરી. એટલે ભગવાન છે અનંતનું આપે છે આ રીતે આપે, એટલે આપણે પણ આવે જે આપણે અહીંયા માટે મહારાજ માટે કર્યું છે કે બધું આપશે, માટે દશાંશે સાહેબ આવજો, અહીંયા જે માનતાઓ છે બીજી છે ત્રીજી છે એ બધા કરજો, અને કથા વાર્તાને આપણે કર્યું છે એનો લાભ પણ પૂરેપૂરો લેજો. ભગવાન તમને બધાને ખૂબ બળ આપે, ખૂબ શાંતિ આપે, અને ખૂબ બધાને આનંદ થાય એ માટે ભગવાનને પ્રાર્થના.